પ્રણામ. શ્રી મેલબર્ન શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી વિરચિત શ્રી શાંત સુધારસ ગ્રંથ આધારિત એક સ્વાધ્યાય પર્વનું આયોજન તારીખ 3-6 એપ્રિલ 2015 રોજ મેલબર્ન ઓસ્ટ્રેલિયા ખાતે થયેલ હતું. આપણા સૌના ચિત્તમાં પ્રભુની આ સુંદર વાણી દેવગુરુના પ્રભાવે સ્થાપન થઈ સતત વૃદ્ધિ પામે એવી મંગળ કામના સાથે શ્રી દીપકભાઈ બારડોલીવાળાએ આ 16 ભાવનાઓનું સુંદર વિવેચન કરેલ. તો ચાલો સાંભળીએ આ સ્વાધ્યાય પર્વના 11 ચરણોમાંનું ચરણ 6.
નંબર 60. છઠ્ઠી અશુચિ ભાવના એના મંગળ શ્લોક.
સચ્છિદ્રો મદિરા ઘટ પરિગલ છિદ્રો
મદિરા ઘટ પરિગલ
તલ્લે સસંગા સુચિ
તલ્લે સસંગા સુચિ
સુચ્યા મૃદ્ય મૃદા બહિષ બહુશો
શુચ્યા મુદા મુદા બહિષ બહુશો
ધોતો પિગંગોદકે નાધ તે શુચિતાં યથા તનુભૃતાં
નાધતે શુચિતા યથા તનુભૃતાં
કાયો નિકાયો મહા
કાયો નિકાયો મહા
વિભત્સા સ્થિર પુરીષ મૂત્ર રજ શામ્યત્સા સ્થિર પુરીષ મૂત્ર રજ શામ નાયં તથા શુદ્ધ્યતિ નાયં
તથા શુદ્ધ્યતિ
બધા સાથે
છિદ્રો યુક્ત ઘડો ભરેલ મદિરા જો ગંદકી ને ઝરે માટી થી સૂચીને કરો બહિરમાં ધોવાય ગૌ ગાજરે નાતે શુદ્ધ બને તથા તન ઘડો ના શુદ્ધિ છે સ્નાન થી વિષ્ટા શોણિત અસ્થિ મૂત્ર મલથી નિત્ય જરે ગંદકી સ્ત્રાયમ સ્ત્રાયમ
મંદાક્રાંતા છંદ છે.
મંદાક્રાંતા મભન તત ગા ગાગણે થી જતો રે સ્ત્રાયમ સ્ત્રાયમ પુનરપિ પુન સ્ત્રાંતિ શુદ્ધા વિરદ્ધિ વારંબત મલતનુચમ ચંદનૈરચંતે મૂઢાત્માનો વયમપમલા પ્રીતિમિત્યાશ્રયંતે નો શુદ્ધ્યંતે કથમવકર શક્યતે શોધમેવ. સાબુ સાબુ સ્નાનાદિક જલ થકી કાયની શુદ્ધિ કીધી અંગે છાટી સુરભિતવળી અત્તરોની સુગંધિ વસ્ત્રો ધાર્યા અભિનવને જીવ આ શુદ્ધિ માને શું સાબુના મણ ફીણ થકી કોલસો શ્વેત થાય.
એક એવું દર્શન આજે કરાવે છે, કદાચ એ દર્શન અત્યંત અઘરું છે અને એ દર્શન અત્યંત સહેલું પણ છે. જે જન્મ સમયે આપણે શરીર ધારણ કર્યું એ શરીરની વાસ્તવિક સ્થિતિ એટલા ઉત્તમ શબ્દો અને એટલા સ્પષ્ટ નિરૂપણથી આપણી આગળ મૂકી કે આ શરીર પ્રત્યેની આસક્તિનું આપણું ઝેર આ ગાથાના ગાન કરતા કરતા ઓગળીને ચાલ્યું જાય. આપણને વિનવીજી મહારાજ એક પ્રશ્ન કરે છે કે હે જીવ, તું તારી જાતને બુદ્ધિમાન માને છે, તું તારી જાતને હોશિયાર માને છે, તું તારી જાતને સમજુ માને છે, તો મારે તને થોડા સવાલ પૂછવા છે. અને એ સવાલ શું છે? કે તું જગત વિશેની વાત મૂકી દે, બ્રહ્માંડની વાત મૂકી દે, તું આ પુણ્ય પાપ કર્મ આત્મા બધાની વાત અત્યારે મૂકી દે. નાસ્તિકમાં નાસ્તિક ગણાતો માણસ હોય એની સાથે મારે વાત કરવી છે. અને એ વાત એ છે કે પુણ્યની ખબર નથી, પુણ્યની વાત માનતા નથી. સ્વર્ગ કોણે જોયું, મોક્ષ કોણે જોયો, નરક કોણે જોઈ, કોણે જાણ્યું, આ ગતિ ચાર ગતિ છે કોણે કીધી? છોડો ને બધું, ખાઓ પીઓ ને જલસા કરો ને બાપુ, જીવન મળ્યું છે તો. એવી ચિત્તવૃત્તિ હોય એને ઉદ્દેશીને વિનયજી મહારાજ એમ કે છે કે તું સ્વર્ગને ન માને, લોકને ન માને, મને માન્ય છે. તું તારા શરીરને તો માને છે ને? તું જે શરીર ધારણ કરીને જીવે છે એને તો તું માને ને? એના અસ્તિત્વનો તો તું સ્વીકાર કરશે ને કે આઈ એમ એક્ઝિસ્ટન્સ, મારી 5 ફૂટ 4 હાથની કાયા, મારું વેઇટ આટલું, મારી વય આટલી, મારું ડીએનએ, એને તો તું માનશે ને? તો વિનયજી મહારાજ 303 ની બ્લેક પોઈન્ટ આપણી પર સિદ્ધિ મૂકીને એમ કહે છે કે તું મારી સાથે આ ભાવનામાં જોડા. તું જે શરીરના અસ્તિત્વને માને છે, સ્વીકારે છે, જાણે છે, સ્પર્શે છે, એ જ શરીરની મારે તને થોડી વાત કરવી છે. એક ઘડો હોય, ઘડો, એ ઘડાની અંદર અત્યંત દુર્ગંધથી ભરેલો દારૂ એ ભરેલો હોય, અને એ ઘડાને ઉપરથી સરસ મજાનો માટીનો લેપ કરવામાં આવે. હરિદ્વારમાં જઈને ગંગાના જળથી એને શુદ્ધ કરવા માટે એની ઉપર રેડવામાં આવે, તો પણ એ ઘડો વાસ્તવિક રીતે શુદ્ધ થાય છે ખરો? કેમ? કે એની અંદર રહેલા હાડકા, મળ, મૂત્ર, શ્લેષ્મ, શ્લેષ્મ એટલે નાકની અંદરથી જે શરદી નીકળે તેને શ્લેષ્મ કહેવાય, અને લોહીથી ખદબદતું આ શરીર, એનો તે ક્યારેય શાંત ચિત્તે વિચાર કર્યો છે ખરો? અબૂધ, આપણને અબૂધ કહીને વિનયજી મહારાજ કહે છે, જાડી ભાષામાં તો કવિ પુરુષ છે એટલે આપણને અબૂધ શબ્દ વાપરે, આપણી ભાષામાં કેવું તો હે બુદ્ધિ વગરના એવી આપણને વાત કરે છે. પણ એક વાત કહું, આપણા હિતની કામનાથી એમને આ બધું કહેવાનો અધિકાર છે. અને આપણને એમ કહે છે કે હે અબૂધ, તું વારંવાર સ્નાન કરીને શરીરને ચોખ્ખું રાખવાનો યત્ન કરે છે, ચંદન, સુખડ, દુનિયામાં મોંઘામાં મોંઘા પરફ્યુમ એને છાંટી છાંટીને જાતને સુગંધી કરવાની કોશિશ કરે છે, પણ તને ખબર છે આ શરીરનો મૂળભૂત સ્વભાવ એવો છે, આ દુનિયામાં ઇટ ઇઝ ધ ઓનલી પ્રોડક્શન હાઉસ કે જે દુનિયામાં બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ, રો મટીરિયલ તરીકે યુઝ કરે અને જેને વેસ્ટ ને વેસ્ટ તરીકે બહાર કાઢે. દુનિયાની જેટલી પણ ફેક્ટરી છે, જેટલા પણ પ્રોડક્શન હાઉસ છે, પછી એ પ્લાસ્ટિકની ડોલ બનાવનાર હોય કે પરફ્યુમ બનાવનારી ફેક્ટરી હોય, કોઈ પણ ફેક્ટરી, એનું રો મટીરિયલ જોવું ન ગમતું હોય, એના રો મટીરિયલમાં દુર્ગંધ હોય, એના રો મટીરિયલમાં ખરબચડાપણું હોય, એના રો મટીરિયલની અંદર બધી પ્રકારની અશુદ્ધિ હોઈ શકે, બટ ધ પ્રોસેસ એવી થાય કે જે પ્રોસેસ થવાના કારણે એ જ્યારે પ્રોડક્ટ બહાર તૈયાર થઈને નીકળે ને, ત્યારે એના રૂપ, રસ, ગંધ અને સ્પર્શ કોઈ પણ માણસને મોહ પમાડે એટલા સુંદર હોય છે. ઇઝ ઇટ રાઈટ? વાત સાચી કે ખોટી? પછી એ પેપર હોય, કપડું હોય, કઈ પણ હોય, પણ આપણને વિનયજી મહારાજ એમ પ્રેમથી કહે છે કે આ પ્રોડક્શન હાઉસ એવું છે કે જે બેસ્ટમાં બેસ્ટ મટીરિયલને રો મટીરિયલ તરીકે યુઝ કરે છે. આજે સાંજે શું જમ્યા? ઘેબર, ચોખ્ખા ઘી, ચોખ્ખું દૂધ, ચોખ્ખો લોટ, બધું બેસ્ટ બેસ્ટ મટીરિયલ. પણ આ ફેક્ટરી એવી છે કે એણે આજ સુધી પ્રોડક્શન ક્યારેય બેસ્ટ આપ્યું નથી. અનંત અનંત કાળથી આવું જ શરીર ધારણ કર્યું છે. એક ઉપરની ચામડીનું લેયર આવી જાય એટલે અંદરનું બધું જાણે ઢંકાઈ જાય, અને એ જ ચામડીનું લેયર સહેજ ખોલવામાં આવે તો ધ્રુજી ઉઠીએ, જોઈ ન શકીએ. આ ચિત્ર બીજી બુકના પાના નંબર 10 ઉપર છે, જે શાન સુધારસનો ખંડ બીજો, પુસ્તિકા. એ પુસ્તિકામાં 10 નંબરના પાના પરના ચિત્રની સામે જોઈએ. એક ચિત્રમાં ચામડી સહિતનું ચિત્ર અને એની બાજુમાં ચામડી વિનાનું ચિત્ર. ઈશ્વરમાં માનીએ કે ન માનીએ, પાપ પુણ્ય સ્વર્ગ નર્ક એમાં શ્રદ્ધા હોય કે ન હોય, વિનયજી મહારાજ એમ કહે છે કે તું તારા શરીરમાં તો હું કહું છું એટલે નહીં, તું તારી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને પણ જો અને તને ખબર પડશે કે આ શરીર જેને હું અત્યંત સ્નેહ કરું છું, જે શરીરને ખાતર જે કરવું પડે તે બધું કરું છું, જે શરીરને સાચવવા માટે સ્વજનોની સામે પણ વિદ્રોહ કરું છું, જે શરીરને સારું ફીલ કરાવવા માટે ન વિચારેલું પણ બધું જ કરું છું, વાસ્તવિક રીતે આ શરીર એનું સ્વરૂપ શું છે? આશાવરી પાના નંબર 64માં જતા પૂર્વે 2-3 મિનિટ ગિરિરાજભાઈ આશાવરીના સૂર ઘૂંટશે અને 10 નંબરના પાના ઉપરનું જે ચિત્ર છે એમાં જે પેલો બહેનનો ફોટો દેખાય છે ત્યાં કટ પેસ્ટ કરવાનો આપણો ફોટો, કારણ કે આપણું મન છે ને બહુ વિચિત્ર છે. આ તો આ બહેનની વાત છે, મારી નહી, સમજાય છે? આ તો કોકનું આ ચિત્રકારે ચિત્ર મૂક્યું છે એની અંદરની આ વાત છે, એમ કરીને છેતરપિંડી આપણું મન કરાવે. આ ચિત્ર જોઈએ 2 મિનિટ 1 મિનિટ આ આશાવરી રાગ, અને આશાવરી રાગ વખતે આ આપણું પોતાનું ચિત્ર દેખાય અને એની બાજુમાં રહેલું જે એનું અંદરનું સ્વરૂપ છે અને જેનું સામર્થ્ય હોય, જેની છાતી મજબૂત હોય, એ પોતાની બંધ આંખોએ પોતાના શરીરનું જાતે સ્કેનિંગ કરે, ઉપર વાળથી લઈ નીચે પગની પાનીમાં ફેટ સુધી સ્નેહપૂર્વક ખાલી સ્કીનનું એક નાની સર્જરી કરે, એક નાની બ્લેડ જ્ઞાનની મૂકે અને આમ ચામડી આમ ખુલે અને પછી પોતાનું આ શું દેખાય છે એ જોવાની અડધી મિનિટ, એક મિનિટ, બે મિનિટ કોશિશ કરી.
Yeah.
મમ મમ મ પ પ પ પ રેમ પની ધ ધ બ બ મ પ ધ ભ ગ ગ રે સ રે સ ધ ધ બ પ ધ ત જેમ પ ધ ગ ગ રે સ રે રે મમ પ પ પ પ બ ભાવય રે
તારા મન કમળને વિકસિત કર અને એક વાત તું અત્યંત સારી રીતે સમજી લે કે તારું જે શરીર છે એ શરીરની વાસ્તવિકતા શું છે. જે શરીરના મોહના કારણે અનંત અનંત કરુણા સાગર પ્રભુ પ્રત્યે પણ આ ખાડા કાન કરવાનું તને મન થાય છે, એ શરીરની મૂળભૂત ઓરિજિનાલિટી શું છે? એ શરીર એની પૂર્વ ભૂમિકા શું, એની વર્તમાન સ્થિતિ શું અને એનું ભવિષ્યનું ચિત્ર શું છે? એ શરીરની ઉત્પત્તિ વીર્ય અને રજ, એ શરીરનું સ્થિર સ્થાન એ માતાની કુક્ષીમાં ઊંધે માથે મળ અને મૂત્રની વચ્ચે 9 મહિના સુધી ઊંધા મસ્તકે રહેવાનું એ સ્થાન, જન્મ થયા પછી પણ કેવળ એક રૂપાળી ચામડીનું એક ઉપર કવચ મળે અને આખી જિંદગીમાં જે કઈ ઉત્તમ મળે એને કનિષ્ઠમાં કનિષ્ઠ કરી અને આ સંસારમાં છૂટું મૂકવાનું. આ શરીર એમાં ઉત્પન્ન થતા વાયુ, આ શરીર એમાં થતી ઉત્પન્ન થતી દુર્ગંધ, આ શરીર જેમાંથી સતત ગળતી અશુચિ, આનો શાંત ચિત્તે વિચાર કર. હે જીવ, તારા કેટલા પણ યત્ન હોય એને સુગંધી રાખવાના, પણ લસણ એની ઉપર કોઈ ચંદનના ગમે તેટલા વિલેપન કરે, પણ જે લસણનો મૂળભૂત સ્વભાવ દુર્ગંધનો છે, જેમ દુર્જન વ્યક્તિ એની પર કોઈ ગમે તેટલા ઉપકાર કરે તો કેવળ અપકાર કરવાનો જેનો સ્વભાવ બની ગયો છે, એવી રીતે કોણ સમજુ માણસ આ ગંદા કુવાને રૂપનો સાગર કહે. તું આ શરીરને વારંવાર સ્નાન કરાવી, તું વારંવાર એની પરનો મોહ કરી અને હે જીવ, તું એને વારંવાર સુગંધિત બનાવવાનો યત્ન કરે છે, પણ પ્રબુદ્ધ વ્યક્તિઓ તારી ઉપર હસે છે. કે ગણતરીની મિનિટોમાં તું જે કઈ સુગંધ વાપરશે એને દુર્ગંધમાં કન્વર્ટ કરી અને જે શરીર એનું સ્વરૂપ વારંવાર બહાર બતાવે છે એ શરીર વિશે ક્યાંક તો શાંતિથી વિચાર કરે.
ચેતન ભાવો રે આત્મ સ્વરૂપ વિચારો, ચેતન ભાવો રે આત્મ સ્વરૂપ વિચારો, તનના ત્યાગો રે મલિન શુચિયાચારો, તનના ત્યાગો રે મલિન શુચિયાચારો, ચેતન ભાવો રે આત્મ સ્વરૂપ વિચારો, ચેતન ભાવો રે આત્મ સ્વરૂપ વિચારો.
આ સભામાં બેઠેલા બધાને ભાવપૂર્વક એક વિનંતી કરીશ. વિનય વિજય મહારાજ, પરમ કરુણાથી આપણા જીવનનું દુઃખનું મૂળ એની સર્જરી કરે છે. આપણા દુઃખનું મૂળ એ શરીર પ્રત્યેની આસક્તિ છે, અને આપણા સુખનું મૂળ શરીરની અંદર છુપાયેલા આત્માના સ્વરૂપનું વેદન છે, એ છે. આજે આપણે આશાવરી રાગના પવિત્ર સુર સદગુણ સુરી મહારાજની આ ગુજરાતી બિલકુલ અક્ષરસદ જેવી રચના, અને તેની વખતે બની શકે તો અત્યારે કેવળ આપણા દેહને બિલકુલ નિરીક્ષણ કરતા હોઈએ. એક વાત તમને કહીશ, સહેજ પણ સંકોચ રાખ્યા વગર કોકના દેહનું દર્શન આપણા માટે ક્યાંક રાગનું કારણ બની શકે, પણ પોતાના દેહનું દર્શન કેવળ વૈરાગ્યનું કારણ બને. કોકના દેહનું દર્શન ક્યાંક સંસારના પરિભ્રમણનું કારણ બની શકે, પણ પોતાના દેહનું દર્શન કેવળ નિર્વાણનું બીજ બની શકે. અને કોઈ વિશેષ જ્ઞાન ન હોય, કોઈ વિશેષ ક્ષયોપશમ ન હોય, કોઈ વિશેષ બુદ્ધિ ન હોય, કોઈ વિશેષ સમજણ ન હોય, પણ ખાલી કમસે કમ પ્રામાણિકપણે આપણા શરીરની ચામડી ખોલી અને એ ચામડીની અંદર જે કોથળો લઈને ફરીએ છીએ આપણે, એ કોથળાની વાસ્તવિકતા શું છે, આ ડરાવવા માટે નથી. પણ છેલ્લે વિનવીજ મહારાજ આપણને એમ કહે છે કે આવું શરીરને પણ અમે મૂલ્યવાન એટલે ગણ્યું છે કે આવા જ શરીરને પામ્યા પછી પણ જે આત્માઓએ શરીરની વાસ્તવિકતાને ઓળખી એના પ્રત્યેની પ્રીતિથી મુક્ત થઈ અને આ શરીરથી જેટલા ઉજળા કામ કરવા એ કેટલા કરી અને એમણે આ સંસારને સુંદર બનાવ્યો છે એ તરફ જવા માટે આ દર્શન છે. ભય નથી જગાડવો તમને. અમારે વિનયજી મહારાજ આપણને એમ કહે છે કે તમને અમારે આના દ્વારા કોઈ ડરાવણું ચિત્ર નથી બતાવવું, પણ તમને સારા સારા શબ્દો કહેનારા તો આ સંસારમાં ઘણા મળશે, પણ અમારે તમને સાચું દર્શન કરાવવું છે, સારું દર્શન નથી. અને એટલા માટે આઠ ગાથા, આઠે આઠ ગાથાનું ગાન પહેલા પૂર્ણ કરીએ.
દંપતિ વીર્યના છિદ્ર વિકારો, દંપતિ
વીર્યના છિદ્ર વિકારો,
અશુચિ કેરા એ સ્થાન,
અશુચિ કેરા એ સ્થાન,
બંધ કરે પણ ઝરતી મલિનતા,
બંધ કરે પણ ઝરતી મલિનતા,
સીધે કૂપ બહુમાન ચેતન ભાવો રે, આત્મ સ્વરૂપ વિચારો ચેતન ભાવો રે, આત્મ સ્વરૂપ વિચારો.
Thank you.
સુગંધિત કરતા
મુખને લાલ સુગંધિત કરવા કરતો તાંબુલ કેટલો કાળ પ્રમાણ કેટલો કાળ પ્રમાણ ચેતન
ભાવો રે આત્મ સ્વરૂપ વિચારો ચેતન ભાવો રે આત્મ સ્વરૂપ વિચારો વિચારો
ઘરની બહાર નીકળીએ, મોંઘામાં મોંઘું સ્પ્રે લાવીએ, છંકાવ કરીએ, ગાડીમાં બેસીએ, 10-15-20 મિનિટ થાય અને પસીનો આવે, ખિસ્સામાંથી રૂમાલ કાઢીએ, પસીનો માત્ર લૂછીએ અને પછી એ રૂમાલને 2 મિનિટ જો સૂંઘવાની કોશિશ કરીએ તો કિંમતીમાં કિંમતી સ્પ્રે કે અત્તરની એણે શું હાલત કરી છે એનો એ જ ક્ષણમાં અહેસાસ કરાવે. આફુસ કેરી પહેલી સિઝનની આવે, અને રાગ કરીને વાપરીએ. અંદર ઉતરવાની વાત તો પછી છે, પણ ભૂલથી કોઈકે વધારે આપી દીધી અને વોમિટ થઈ જાય. હજી તો આંતરડામાં ઉતરીને હજી એની પ્રોસેસ પણ નથી થઈ, પણ જે હફૂસ કેરીનો રસ લઈ લઈને પીધો એ બે મિનિટ પછી વોમિટ થાય, તો એ સૂંઘવી પણ ન ગમે એટલી દુર્ગંધ મારતી હોય. એનો અર્થ જે શરીરની સાથે હું મમત્વ કરીને પ્રત્યેક સમયે કેવળ નવા શરીર ધારણ કરવાનું કર્મ બાંધું છું, એ શરીરનું સ્વરૂપ સમજાય ત્યારે ખબર પડે કે હે પ્રભુ, અજ્ઞાનના કારણે, મૂર્ખતાના કારણે કેવળ દુર્ગંધથી ભરેલો આ ગાળવો એને પર મોહ કરીને કિંમતીમાં કિંમતી મારું જીવન, એનું એક એક ક્ષણનું આયુષ્ય કેટલું કિંમતી, એ બધી ક્ષણ નહીં કલાકો સુધી એને સજાવવાની મહેનત કરું, કલાકો સુધી એને સુગંધિત બનાવવાની મહેનત કરું, કલાકો સુધી એને સજ્જ રાખવાની મહેનત કરું, પણ ખબર નથી પડતી કેટલો વિશ્વાસઘાતી એનો સ્વભાવ છે. કે ઘરનો એક નોકર હોય ને એ પણ આટલો વિશ્વાસઘાત ન કરે, સજ્જનતાનો બદલો સજ્જનતાથી આપે. જરા શરીર બધી સજ્જનતા ખાઈ જાય અને બધો જ રિબાઉન્સમાં રિપ્લાયમાં કેવળ દુર્ગંધતાનો પરિચય કરાવે. સનત કુમાર ચક્રવર્તી પોતાની રાજસભામાં બેઠા છે. ચક્રવર્તી છે, રૂપ અદભુત, સૌંદર્ય અદભુત, શરીર એવું અદભુત. ઇન્દ્રમાં સદગુણ જોવાની એક ટેવ, અને એવા ઇન્દ્રે સમ્યક દર્શનના કારણે એમાં સહજ કોઈ દેવલોકમાં વાત નીકળી અને એમ કહ્યું કે આપણે દેવો તો ઠીક, મનુષ્ય લોકની અંદર જે રાજા શરત ચક્રવર્તી છે એનું રૂપ કેવું અદભુત છે. કોઈક નહીંથી, કોઈક દ્રષ્ટિકોણથી આ વાત કરી. તે વખતે બે ત્રણ દેવ ત્યાં બેઠા હતા, એને એમ થયું કે ઇન્દ્ર મહારાજા થોડા વધારે ઉમંગમાં આવી જાય છે. જે દેવોનું શરીર આવું મળમૂત્રનું નથી, જે દેવોનું શરીર સતત સુગંધ જ કરે છે, એવા દેવોને છોડીને ખાલી મનુષ્યના શરીરનું આવા વર્ણન એ કઈ શોભતા હશે? એટલે એમ કીધું કે આપણે જવાબ નથી આપવો, નીચે જઈને હિસાબ કરીને પછી જવાબ આપીએ. નીચે આવે છે સનત ચક્રવર્તી પોતાના સ્નાન ગૃહની અંદર, તે વખતે સ્નાન કરે છે, બ્રાહ્મણનું રૂપ લઈને બંને આવ્યા છે, અને પછી એમ કે છે કે ગજબ છે, ગજબ છે, ગજબ છે. બીજું કઈ ન બોલ્યા એટલે સનતકુમાર ચક્રવર્તીની નજર પડી, એટલે પૂછે છે કે હે વિપ્ર, હે ભૂદેવ, આપ શું બોલો છો, શું જોયું આપે, શું ગજબ છે? અને તે વખતે સનત ચક્રવર્તીને પેલા કહ્યું છે કે ઇન્દ્રે જે કહ્યું એ ગજબ છે. તો કે ઇન્દ્રે શું કહ્યું? તો કે ઇન્દ્રએ કહ્યું કે આ મૃત્યુ લોકમાં કોઈનું રૂપ જોવું હોય તો સનત ચક્રવર્તીને જોવું, અને અમને એમ થાય છે કે ઇન્દ્રએ જે પ્રશંસા કરી એ ઓછી છે, ખરેખર તમારું રૂપ બહુ અદ્ભુત છે. અને તે વખતે સનત ચક્રવર્તી અંદરથી અભિમાનની ધારામાં વહે છે અને એમ કહે છે કે ભૂદેવ, રૂપ જોવું હોય તો કે આ સ્નાન કરું છું એ જગ્યાએ જોવાતું હશે, જ્યારે હું રાજસભામાં બેસું, જ્યારે અલંકારો ધારણ કરું, જ્યારે મારી આજુબાજુ મારી બિરદાવલી બોલાવનારા આજુબાજુ ઉભા હોય અને એ સિંહાસન પર તમે જો જુઓ તો તમને મારું રૂપ શું છે ખબર પડે. ભૂદેવ કે છે કે જરૂર આવીએ. થોડી ક્ષણોમાં તૈયાર થઈને પહોંચ્યા, સિંહાસન પર બેઠા, અને હવે નજર પડતી હતી ક્યાં છે પેલા બંને ભૂદેવ, ક્યાં છે ભૂદેવ? સાચું બોલજો, આપણે તૈયાર થઈએ એનો આનંદ ક્યારે, એનો આનંદ ક્યારે? બે જણ આવીને એમ કે અરે વાહ, શું ડ્રેસ પહેર્યા છે, શું સરસ મેકઅપ કર્યો છે, શું સરસ તૈયાર થયા છો. અને આવું કોઈનું સર્ટિફિકેટ ન મળે તો ગરબડ હોય એવું લાગે પોતાનામાં? હા લાગે. સનત ચક્રવર્તી રાહ જુએ છે પેલા વિપ્રની. આવ્યા અને જેવું સનત ચક્રવર્તીની સામે જોયું અને જોતાની સાથે નહીં નહીં નહીં, જે જોયું હતું તે નહીં, જે જોયું હતું તે નહીં. એટલે સનત ચક્રવર્તી ચમક્યા અને કહ્યું, નજીક આવો નજીક આવો. એને તો એમ હતું કે હવે વધારે પ્રશંસાના શબ્દ બોલશે. જેટલો અહંકાર વધારે એટલી આપણી વાત સાંભળવાની ચળ વધારે, જેટલો અહંકાર ઓછો એટલી વાત સાંભળવાની ઈચ્છા ઓછી. નજીક બોલાવ્યા, પેલા દેવોએ કહ્યું કે માફ કરજો રાજન, પણ સ્નાન વખતે જે રૂપ હતું તે નહીં આવે. એટલે કે તમારા શરીરની અંદર 16 મહારોગ ઉત્પન્ન થઈ ગયા છે. સનત ચક્રવર્તી ચોક્યા. અત્યારે તો વિનવીજ મહારાજે ખાલી જે એક્ઝિસ્ટન્સ શરીર છે એની વાત કરી, પણ શાસ્ત્રો એમ કહે છે કે આપણા શરીરમાં અપ્રગટપણે કેટલો આંકડો આવે છે સર રોગનો? હા, 2.5 રોગ. શરીરના 3.5 કરોડ રોમ છે અને દરેક રોમ દીઠ 2.5 રોગ એ દરેક બોડીમાં ઓલરેડી એસ્ટાબ્લિશ હોય છે. 3.5 કરોડ રોમ આ રૂમટા જે કહીએ, અને પ્રત્યેક રોમ દીઠ 2.5 રોગ એટલે અંદાજે 5 થી 6 કરોડ અંદાજે. સહેજ માથું દુખે ને આપણને દુનિયા ભમતી દેખાય, સહેજ સોજો ચડે ને આપણને દુનિયા આખી સોજો ચડેલી ભારે કમ લાગે. હા, 6 કરોડ ગણી લીધું, 6,52,85,000 12 લાખ, આગળ 50,000,
આટલા રોગ દરેકના શરીરમાં જન્મતાની સાથે આપણા મનુષ્યમાં હોય. એટલે શરીરનું સ્વરૂપ તો આવું દુર્ગંધમય ખરું જ, પણ એ સ્વરૂપની સાથે આવા અપ્રગટ રોગો, એમાંથી જ્યારે જ્યારે જે જે કર્મ ઉદયમાં આવે એટલે તે તે રોગ પ્રગટ થાય. સનત ચક્રવર્તીનો વારો હવે આવ્યો. પહેલા દેવો બોલ્યા ન હોય ન હોય, હવે આ જ વાક્યનો ઉપયોગ સનત ચક્રવર્તી કરે, ન હોય ન હોય. હવે એ પોતે જ કહે ન હોય ન હોય. એટલે દેવ કે છે કે અમે ખોટું નથી બોલતા, પિચકારી મંગાવો અને જુઓ, પિચકદાની મંગાવો જુઓ. તરત જ પિચકદાની લાવ્યા, તંબુલથી લાલ થયેલા મુખમાંથી પિચકારી કરી અને જે લાળ નીકળી એની અંદર ખદખદતા કીડાઓનો આખો સ્વરૂપ છે. અને ઉભા થયા, આ શરીર જે શરીરને હું આટલું આધારભૂત, મારું એક ગૌરવનું સ્થાન સમજતો હતો, એ આટલું દગાખોર, અને તે જ ક્ષણે છ ખંડનું સામ્રાજ્ય એક પળમાં પોતાનાથી અળગું કરી અને રાજસભામાંથી નીકળી ગયા છે. તે જ ક્ષણે અને એમનો પરિવાર, એનો સ્નેહ કેટલો, કેટલા વર્ષ સુધી સાહેબ પાછળ કેટલાક વર્ષો સુધી, અંદાજે મને યાદ નથી આવતું એ ચરિત્રની ઘટના. મારે આજે સવારે જ કોઈ સરસ ભાઈ સાથે વાત નીકળી કે આ સંસારમાં અત્યારે તો વૈરાગ્ય પામવો સૌથી સરળ છે, કારણ કે આપણને પ્રેમ કરનારા પણ ખરેખર કેટલા એનો વિચાર કરીએ તો ધ્રુજી જઈએ. ગઈકાલ સુધી જે આપણે ઘરના મુખ્ય કહેવાતા હોઈએ, આયુષ્ય પૂરું થાય ને, અને સમજો કે 3 વાગે આયુષ્ય પૂરું થયું હોય તો 3 કલાક પણ પરિવાર વેદનામાં બેસે એવી અપેક્ષા ના રાખી શકાય. એ વિચાર એક જ શરૂ થાય, કાઢો કાઢો રે ને સહુ કહે, જાણે જન્મ્યો જ નહોતો, એક રે દિવસ એવો આવશે. વાલા તે વાલા શું કરો, વાહલા તો વોળાવીને વળશે, વાહલા તે વન કેરા લાકડા, એ તો સાથે જ બળશે. કેટલાય વર્ષો સુધી સ્વજનો પાછળ આવ્યા છે. સ્ત્રી કેટલી? 1,92,000. 96 કરોડ નું જેનું પાયદળ. ઓસ્ટ્રેલિયા ખંડની વસ્તી કેટલી? 2 કરોડ. 96 કરોડ તો જેની પાયદળની સેના, અને એ ચક્રવર્તી નીકળી ગયા. દિવસો સુધી, મહિનાઓ સુધી સ્વજનો પાછળ પડ્યા, શાસ્ત્રોમાં ચરિત્રમાં લખ્યા છે, પાછું વળીને કોઈની સામે જોયું પણ નથી. નીકળી ગયા પછી પોતે સાધનામાં સ્થિર બન્યા. દેહ પ્રત્યેના અનાસક્ત ભાવોથી સ્થિર બનવામાં જે દેવોને જેમ શરીરની પરીક્ષા કરવાનું મન થયેલું, એ જ પ્રકારના દેવો આવ્યા અને એમણે વિનંતી કરી કે તમે અનુજ્ઞા આપો તો તમારા શરીરનો રોગ અમે સારો કરી દઈએ. ત્યારે જે ઘટના બની છે, આપણા જેવા અલ્પસત્વ વાળાને સમજવી પણ ભારે પડે. ધ્યાનસ્થ સનત કુમાર ચક્રવર્તી એમણે આંખ ખોલી. આંખ ખોલીને પછી દેવોને કહ્યું કે શું કહ્યું? તમે મારા શરીરમાં જે 16 મહારોગો ઉત્પન્ન થયા છે, એ 16 મહારોગોને સારા કરવાની વાત કરો છો? એક મિનિટ જુઓ. પોતાનું થૂક લીધું અને એક થૂક આંગળી પર લગાડ્યું. તો સાધના કરતા કરતા થૂકમાં એવી તાકાત થઈ ગયેલી કે લગાડ્યું એટલા માત્રથી આંગળી સોના જેવી ચમકતી થઈ, રોગમુક્ત બની ગઈ. અને પછી ચનતકુમાર ચક્રવર્તી એમ કહે છે, આ શરીરના મળ અને મૂત્રમાં પણ હવે ઔષધિ રૂપ થયું છે કે જે રોગને સારા કરે, પણ મારે તો રોગના મૂળને સારું કરવું છે, માટે તમે ચાલ્યા જાઓ, મારે કોઈ ઉપચાર નથી. તમે રોગને સારું કરવાનું કહો છો, પણ મારે રોગનું મૂળ છે એ દેહ છે, અને દેહ છે એટલે દેહ પ્રત્યેની આસક્તિ છે. એ આસક્તિ જ નથી જોઈતી તો શું સારા થવાની વાત કરો છો, ચાલ્યા જાઓ. અને શાસ્ત્રો સાક્ષી પૂરે એ સનતકુમાર ચક્રવર્તીનું સાધનાનું જીવન.
નર ના નવ ને બાર નારી ના, નર ના નવ ને બાર નારી ના, છિદ્ર અશુચિ ધામ, છિદ્ર અશુચિ ધામ, સતત જરે મળ તેને માનવ, સતત જરે મળ તેને માનવ, સિદ્ધ માને અભિરામ, સિદ્ધ માને અભિરામ, ચેતન ભાવો રે આત્મ સ્વરૂપ વિચારો, ચેતન ભાવો રે આત્મ સ્વરૂપ વિચારો.
પીધું વીર્યને વર્ધક પુત્ર સ્વરૂપ ચેતન ભાવો રે આત્મ સ્વરૂપ વિચારો ચેતન ભાવો રે આત્મ સ્વરૂપ વિચારો
અને હવે આખી અશુચિ ભાવનાનો જે સાર છે એ સાતમી ગાથા વિનવીજી મહારાજ કહે છે કે હું તમને જે શરીરનું સ્વરૂપ બતાવું છું એ તમને ભયભીત કરવા નથી બતાવતો પણ તમને હું એ અર્થમાં કહું છું કે એક વખત આ સ્વરૂપ ઓળખી લેશો એટલે જીવનની ઓછામાં ઓછી 50% એનર્જીનું સેવિંગ થઈ જશે. જીવવું છે પણ વધુ ને વધુ સુંદર દેખાવાના મનોરથના કારણે જે જીવનના કલાકો એમને વેડફાય છે, એમને એટલા માટે વેડફાય છે કે જેનું પરિણામ નાશ ઝીરોમાં આવતું હોય એવા પુરુષાર્થને ઉત્તમ પુરુષો પુરુષાર્થ કહેતા નથી. એને શું કહે ખબર? મજૂરી કહે છે, મહેનત નથી કહેતા. શું કહે છે? મજૂરી. સવારે જાગીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધી વિચાર કરો આ શરીરને સુંદર દેખાવવા માટે આપણી મજૂરી કેટલી, કેટલી જાતના શેમ્પુ, કેટલી જાતના સાબુ, કેટલી જાતની લિપસ્ટિક, કેટલી જાતના પાવડર, કેટલી જાતના સ્પ્રે, કેટલી જાતની સામગ્રીઓ. કે મને એની સાથે વાંધો નથી, તમે કદાચ રૂપિયાથી આ વસ્તુને એફોર્ડ કરી શકશો, તમને કદાચ ખર્ચ નહીં લાગતો હોય, પણ એને વાપરતા વાપરતા મનુષ્ય જીવનના જે ઉત્તમ સમય ચાલ્યો જાય છે એની વેદના છે. અને એટલા માટે છેલ્લી ગાથામાં, સાતમી ગાથામાં વાત કરે છે કે આવું શરીર એનો જો સારભૂત કોઈ એક તત્વ હોય તો કે આ જ શરીર એવું છે કે જેનાથી મોક્ષની પ્રાપ્તિની સાધના કરી શકાય. દેવલોકના દેવો છે એનું શરીર અશુચિનું નથી, પણ એનું સામર્થ્ય નથી કે મોક્ષની સાધના કરી શકે. આ મનુષ્ય જીવન અને એનું કારણ અતિ સુખ અને અતિ દુઃખ ધર્મ માટેની અયોગ્ય સ્થિતિ છે. અતિ સુખ અને અતિ દુઃખ ધર્મ માટેની અયોગ્ય સ્થિતિ છે. જે લોકોને ખાવાના ફાંફા હોય એને આપણે એમ કહીએ કે તમે દેરાસર 2 કલાક આવો પ્રવચન સાંભળવા, તો પેલો કહેશે સાહેબ ઈચ્છા તો બહુ થાય પણ એવી જગ્યાએ નોકરી છું, 5 મિનિટ મોડો પડું તો પગાર કપ થઈ જાય છે અને પગાર કટ થઈને આવે તો ઘર ચાલી શકે એમ નથી, માફ કરજો. અતિશય દુઃખ અને અતિશય સુખ, જેને રૂપિયા ક્યાં મૂકવા એની ચિંતા છે એ પણ ધર્મ નહીં કરી શકે, અને જેને રૂપિયા ક્યાંથી લાવવા એની પ્રારંભિક મર્યાદા છે એ પણ ધર્મ વાસ્તવિક ન કરે. એમ દેવલોકમાં અતિશય સુખ છે તો ધર્મ ન કરી શકાય, અને નરકમાં અતિશય દુઃખ છે, તિર્યંચમાં દુઃખ છે માટે ધર્મ ન કરી શકાય. આ એક જ જીવન એવું મળ્યું કે જે જીવનમાં થોડા જાગૃત બનીએ, થોડા જીવનને સત્યને સમજવાની મહેનત કરીએ, થોડા આવા પુણ્ય પુરુષોના ચરણમાં બેસી અને આપણું અજ્ઞાનનું આવરણ તૂટે એવી મહેનત કરીએ, તો આ એક જ જન્મ એવો છે કે જે જન્મમાં મનુષ્ય તરીકે ઉત્તમ તત્વને પામી અને કલ્યાણ એવા મોક્ષને પામી શકાય છે, પરમ તત્વ એવા પ્રભુને અનુભવી શકાય છે એવો આ દેહ છે, માટે પૂજનીય ગણાય છે. આ દેહ એની અંદર જ પરમ તત્વને અનુભવી શકાય, ઈશ્વરનો સાક્ષાત્કાર કરી અને આ મનુષ્ય જીવનને સાર્થક કરી શકાય એ આ જ દેહમાં સામર્થ્ય છે. અને માટે કહીએ છે
સારા વસ્ત્રને ભોજન જેથી
સારા વસ્ત્ર ને ભોજન જેથી મળીન જો ગુપ્ત થા
મળીન જો ગુપ્ત થા
તે કાયા ને મોક્ષ નું સાધન તે કાયા ને મોક્ષ નું સાધન
કરતા તત્વ પ્રમાણ ચેતન ભાવો રે આત્મ તત્વ વિચારો ચેતન ભાવો રે આત્મ સ્વરૂપ વિચારો
જેથી પવિત્ર નિપુણ બને આ સાત ગાથામાં જેને અપવિત્રતાનું બધું સ્વરૂપ કહ્યું ને એ જ કાયાને જે કાયા કોકની સેવામાં લાગી કુમારપાળભાઈ વીર શાહ અદભુત ચાર પંક્તિ સ્વાધ્યાયમાં વર્ષો પહેલા શિબિરમાં કહેતા આંખ બની જાય કરુણાની પ્યાલી આંખ બની જાય કરુણાની પ્યાલી અંતર જંખે સહુની ખુશાલી અન્યના દુઃખમાં આંસુ વહાવે એના ઘરે રોજ દિવાળી આજ સુધી આપણા દુઃખના કારણે રુદન તો અનેક ભાવમાં કર્યા આજ સુધી આપણા સુખના માટેના વલખા તો તિર્યંજ ભાવમાં પણ માર્યા પણ આ મનુષ્ય જીવન આપણા સુખ દુઃખના રોદણા રોડવા માટેનું જીવન નથી આ મનુષ્ય જીવન કોકના દુઃખને દૂર કરવા માટે અને પોતાની જાતને શુદ્ધ કરવા માટે મળેલું જીવન છે આપણે રિવર્સ કર્યું ભગવાને એમ કહ્યું કે જગતના દુઃખ દૂર કરવાની કોશિશમાં રહેવું અને જાતને શુદ્ધ રાખવાની કોશિશમાં રહેવું આપણે બિલકુલ વાત તો કરીએ જ છે પણ રિવર્સ લોકોની દોષ કેમ દૂર થાય એની ચિંતામાં રહ્યા અને આપણને સુખ કેમ મળે એની મથામણમાં રહ્યા નહીં અને એટલે કેટલી સુંદર આ છેલ્લી આઠમી ગાથા
પવિત્ર નિપુણ બને જેથી પવિત્ર
નિપુણ બને
કાયા પરમનિધાન
કાયા પરમનિધાન શાંત સુધારસ શાંત સુધારસ ગ મ પ પ પ પ પ પ મ પ ગ ગ ગ ગ મ પ શાંત સુધારસ આગમ વાણી શાંત સુધારસ આગમ વાણી કરજે સદગુણ સદગુણ પાન ચેતન ભાવો રે આત્મ સ્વરૂપ વિચારો ચેતન ભાવો રે આત્મ સ્વરૂપ વિચારો
Thank you.
આજની અશુચિ ભાવના એક ઈચ્છા એવી ખરી, જ્યારે જ્યારે આપણને આપણા શરીર પ્રત્યેનું મમત્વ જાગે, જ્યારે જ્યારે આપણને આપણા શરીર પ્રત્યેની આસક્તિ જાગે, શાંતિથી વિચારીએ આપણે કોકની સેવા કરવામાં પણ ટૂંકા ક્યારે પડીએ, આપણા શરીરનો વધારે ખ્યાલ કરીએ છીએ ત્યારે, આપણે ઈશ્વર સાથેની ઉપાસના પણ ક્યારે ઓછી કરી શકીએ કે જ્યારે શરીર પ્રત્યેનું મમત્વ વધે છે ત્યારે, આપણે સમાજ માટે પણ ઉત્તમ કાર્ય કરતી વખતે ક્યાંક ટૂંકોપનો પડે છે, આ શરીર પ્રત્યેનો સુખશીલતાનો ખ્યાલ જાગ્રત બને છે ત્યારે. અને એમાં જે પેલો શબ્દ વાપર્યો ને, જેથી પવિત્ર નિપુણ બને આ કાયા પરમ નિધાન, એનું એક વ્યવહારિક ઉદાહરણ યાદ આવે છે. આપણે દિવસના 3 વખત સ્નાન કરીએ છતાં શરીર સુગંધને બદલે દુર્ગંધ છોડે, અને જે લોકો પોતાના અસ્તિત્વને પ્રભુના અસ્તિત્વમાં ઓગાળી દે અને શ્રમણ જીવન સ્વીકારે, આ સભામાં બેઠેલા 90% સાધુ અને સાધ્વીજીને જોયા છે. વાત સાચી કે ખોટી? દીક્ષાના 20-20 વર્ષ, 50-50 વર્ષ, 70-70 વર્ષ નીકળી ગયા હોય, પોતાના શરીરને સુંદર બનાવવાના આશયથી એક ભીનું કપડું જેણે ક્યારેય ફેરવ્યું ન હોય, અને છતાં એના શરીરમાંથી દુર્ગંધનો અનુભવ નથી થતો, આ પ્રમાણ છે આત્મા અંદર સુગંધી છે, અને જે આત્માની સાથે રહે છે એ બહાર પણ સુગંધનો પરિચય કરાવે છે. જે શરીર સાથે કેવળ રહે તો શરીર દુર્ગંધમય છે, માટે બહાર દુર્ગંધનો અનુભવ કરાવે, અને જે સુગંધી એવા આત્માની સાથે અંદર રહે તો એના બહારના વ્યવહારમાં દેહમાં પણ સુગંધનો અનુભવ થાય. અમદાવાદમાં પેલા કયા ભાઈ તને યાદ છે? કલ્પ્યું બોપલ ની અંદર પેલું ઘર છે, સાધક છે કોઈ, મને ચહેરો યાદ આવે છે, નામ નથી યાદ આવતું, પણ નોકરી કરવા માટે જાય, અંદરથી આત્માનું એવું અનુસંધાન પકડાયેલું છે કે ટિફિન લઈને જાય ઘરેથી, અને એ ટિફિન ત્યાં ને ત્યાં કોકને જમાડી પણ લે, અને પોતાને એમ લાગે કે જરૂર જ નથી કઈ, અને આવું એક દિવસ નહીં 15-15, 20-20, 25-25 દિવસ બને, ઘરનાને ખબર પણ ન પડે, કારણ કે ટિફિન ઘરે આવે ત્યારે ખાલી હોય, અને એમનો એમની સાથે રહેલા એમની નજીકના એક માણસે, રાજેન્દ્રભાઈએ પ્રાય કે એમના દીકરાએ વાત કરેલી, અને એમના મળ અને મૂત્રમાંથી પણ દુર્ગંધ ચાલ્યા ગયા છે. આ વાત બહુ દૂરની છે આપણા માટે, પણ આજે શબ્દો મળ્યા ને, જેથી પવિત્ર નિપુણ બને કાયા પરમ નિધાન, આ શરીર ગમે તેટલું અશુચિથી ભરેલું હોય, આ શરીર ગમે તેટલા લોહી માંસ મનુથી ભરેલું હોય, છતાં પણ આ શરીરને પરમ નિધાન કહ્યું. કેમ નિધાન કહ્યું? કે આ શરીરની અંદર મારો આત્મા છે, અને એ આત્મા મને પરમાત્મા સુધી લઈ જઈ અને મારી અંદર છુપાયેલું પરમાત્મા તત્વ પ્રગટ કરવા માટે આ જ શરીર મને સહાયક બને છે, માટે આ શરીરને મંગલ નિધાન કહ્યું છે. આજે એક બેન મળ્યા, અને બેને બહાર નીકળ્યા પછી બપોરે ધ્રુસકે ધ્રુસકે રડતા, આનંદથી રડતા મને એક વાત કરી કે 2 દિવસથી એટલા બધા મનમાં પ્રશ્ન ઘૂંટાતા હતા, ક્યારે પૂછું, કઈ રીતે પૂછું, ક્યારે પૂછું, પણ આજે બપોરે જાણે ભગવાને મારા જ પ્રશ્નો તમારા મુખમાં ઉત્તર રૂપે આપ્યા, અને મારા બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું, હું હળવી ફૂલ થઈ ગઈ છું. આ મને જ્યારે વાત કરી ત્યારે મેં એમને કહ્યું કે શાસ્ત્રો સાક્ષી પૂરે છે, જ્યારે શુદ્ધ હૃદયથી અંદરથી પ્રશ્ન જાગે છે ત્યારે પૂછ્યા વિના કોઈને કોઈ રસ્તે પરમાત્મા એનો ઉત્તર આપણને આપતા હોય છે.
કોઈ ને કોઈ સ્વરૂપે ભગવાન એનો ઉત્તર આપણને આપતા હોય છે. જો આપણને આપણા પ્રશ્નનો ઉત્તર ન મળતો હોય તો નથી મળતો એની ચિંતા કરવા કરતા એ પ્રશ્ન છે કે નહીં એની ચિંતા વધારે કરવા જેવી છે. નથી મળતો એના કરતા એ ખરેખર પ્રશ્ન છે કે કુતૂહલ છે એ શાંતિથી નિરીક્ષણ કરવાનો વિષય છે. હું એ બેનને પણ પ્રણામ કરું, એ બેનની શ્રદ્ધાને પણ પ્રણામ કરું અને બેનને કહું કે બેન વિનય વિજયજી મહારાજ પ્રભુ અરિહંત ભગવંતોની સાક્ષીએ પોતાના પંચા નિર્મળ પંચ આચારના પાલન કરતા કરતા નિર્મળ ચારિત્રનું પાલન કરતા કરતા આપણને એમ કહે છે કે તમારા સહુના ચિત્તને નિર્મળ એટલે કે મળ વિનાના કરવા માટે હું પ્રભુ વતી ખાતરી આપું છું. તમે કેવળ શાંત ચિત્તે આવો, આ સુધાનું પાન કરો, આ અમૃતનો ઓળકાર લો અને જુઓ ક્યાંય પણ હશો, દેશમાં હશો કે વિદેશમાં હશો, સશક્ત શરીરે હશો કે રોગિષ્ઠ શરીરમાં હશો, સ્વજનોની વચ્ચે ઘેરાયેલા હશો કે એકલા હશો, ધનના ઢગલાઓની વચ્ચે હશો કે દરિદ્રતાના રણમાં હશો, કોઈ પણ સ્થિતિમાં તમારા આનંદને અમે ક્યાંય ખંડિત નહીં થવા દઈએ એવી ખાતરી વિનય વિજય મહારાજ આપણને આપે છે. એક વાત છેલ્લી કરી લઉં. ઘણો સમય થયો ખ્યાલ હતો, છતાં પણ તમારો જે ઉલ્લાસ અને તમારી જે અંદરની ઉર્મી હતી એને રોકવાનું મન નહોતું. અને ફરીથી કહું છું, કોઈ શબ્દ વિના એક છેલ્લી આચાર્ય ભગવંત પ્રદ્યુમ્ન શ્રી મહારાજની વાત આખી ટીમને સોંપવા પૂર્વક આજની સભાનું આપણે આ ચરણ પર્વનું આપણે અહીંથી સમાપન કરીશું. યાદ રાખજો, આચાર્ય ભગવંતે એક વર્ષો પહેલા વાત કહી હતી, નિર અહંકારી નેતૃત્વ એ પૂર્ણ સફળતા માટેની પૂર્વ શરત છે. નિર અહંકારી નેતૃત્વ પૂર્ણ સફળતા માટેની પૂર્વ શરત છે, એ શબ્દો મેં તમારામાં સાચા પડતા અનુભવ્યા છે. બસ આજે બહુમાન તો ઝીલ્યું અને ઝીલવું જ જોઈએ. તમારું કરવામાં ટૂંકા પડીએ તો અમારું ઔચિત્ય ભંગ થાય. પણ ફરી ફરીને કહીશ, ભગવાનને કહેજો, જીનો દાતા જીનો ભોક્તા જીન સર્વમિદમ જગત જીનો જયતિ સર્વત્ર યો જીન સોહમેવ ચ. આ ભગવાનની ઈચ્છા હતી કે આવું પર્વ થાય. ભગવાને આપણને સિલેક્ટ કર્યા, ભગવાને આપણા દ્વારા કામ કરાવ્યું અને કરાવનાર પણ પ્રભુજી, ચિંધનાર પણ પ્રભુજી અને એનો આનંદ આપનાર પણ પ્રભુજી. એટલે કોઈ પ્રકારનું કર્તૃત્વનો ભાર ન આપણા માથામાં અને ન આપણા ખિસ્સામાં. આપણે એક જ વસ્તુ કહીશું, આપણે તો કહીએ કે
દરિયાસી મોજ મને ઉપરથી કુદરતની રહેમ છે.
કાલે સવારે 6:30
આવતીકાલે
સવારે 6:30
6:30